સર, આજે જે હું સંદેશો આપવાનો છું એ શા માટે સંદેશો આપવાનો છું એ પહેલાં તમને કહેવા માગું છું. વાય આઈ એમ ગોઈંગ ટુ પ્રીચ ધ મેસેજ ટુડે, જો તમને યાદ હોય તો વેકેશન બાઇબલ સ્કૂલ આપણે થોડા સમય પહેલાં થઈ અને એમાં મને એડલ્ટનો જે ક્લાસ છે ક્લાસ લેવા માટે તક આપી, એના માટે હું ખરેખર વિશ્વપિતાનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. અને વિશેષ કરીને એ શિક્ષણ આપતા મને બહુ જ લાભ થયો, ખાસ કરીને બુધવારના દિવસે બીજો રાજા અને તેનો પાંચમો અધ્યાય, એમાં નામાન અને તેની નાની 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 દીકરી એના સંબંધે વાત કરવામાં આવેલી છે. એ નાની દીકરીને લોકો પકડીને લાવ્યા હતા અને એક ઘરમાં એ લોકોએ એને રાખી હતી. જે મુખ્ય વસ્તુ એ કહેવા માગું છું તે એ કે નાની દીકરી કદાચ 13 કે 14 વર્ષની હશે અને એણે પોતાની શેઠાણીને કહ્યું કે મારો ધણી, મારા માલિક એ કહે છે, જો મારા દેશમાં જે પ્રબોધક છે એલિશા પ્રબોધક એને મળવાના માટે જાય તો કેવું સારું, કે એ જરૂર એનો કોળ મટાડશે. અને પછી એ વાત નામાન્ય કરવામાં આવે છે અને પછી આપણે જાણીએ છીએ કે એનો કોર્સમાંથી એને સાજાપણું મળે છે. પણ જે પ્રશ્ન મેં એ લોકોને પૂછ્યો હતો તે હતો કે શા માટે જાણે કે આ નાની દીકરી એ પ્રભુની વાત આ માણસોને કરે છે. અને જે જવાબ મને મળે એનાથી મને બહુ જ આનંદ થયો. ઘણા બધા જવાબ મળ્યા, ઇન્ટરેસ્ટિંગ હતું. એક ભાઈએ એમ કહ્યું કે આ લોકો જ્યારે આપણે પ્રભુની પાસે, જ્યારે હિન્દુ લોકોની પાસે જઈએ છીએ ત્યારે એ લોકો કે આપણું સાંભળશે કે નહીં એ મોટો પ્રશ્ન છે, એવો શંકા અમારા હૃદયમાં થાય છે. અને સાચી વસ્તુ છે કે જ્યારે આપણે સુવાર્તા પ્રગટ કરવા માટે જઈએ છીએ ત્યારે એવો શંકા આપણા હૃદયમાં ઉત્પન્ન થાય, અથવા ઘણીવાર એવો પ્રશ્ન થાય કે હું એમને જ્યારે પ્રભુની વાર્તા કહીશ ત્યારે શું એ લોકો પ્રભુની વાત સાંભળશે. ઘણીવાર આપણને બીક લાગે છે કે પ્રભુની વાત કહેતા વી આર સ્કેર્ડ, વોટ વુડ ધે થિંક અબાઉટ મી, એ લોકો મારા સંબંધી શું વિચાર કરશે. ઘણીવાર આપણે એવો પણ વિચાર કરીએ કે વોટ વુડ આઈ ટોક વિથ ધેમ, હું એમની સાથે શું વાત કરું, મારી પાસે કોઈ વિષય નથી અથવા મને આવડતું નથી, મને બોલતા આવડતું નથી, મને શરમ લાગે છે, આઈ ડુ નોટ હેવ ટાઈમ, મને મારી પાસે સમય નથી, એવું ઘણીવાર આપણને લાગે. અને આ બધા જે કારણો જે મેં સાંભળ્યા અને હું પછી ઘેર ગયો, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, બે અઠવાડિયા સુધી મેં પ્રાર્થના કરીને પ્રભુને કહ્યું કે પ્રભુ શા માટે અમારી આવી પરિસ્થિતિ છે કે સુવાર્તા માટે જ્યારે જઈએ ત્યારે આટલી બધી બાબતો અમે તમારી સમક્ષ કહીએ છીએ. અને કદાચ જો અત્યારે પ્રશ્ન પૂછું તો બીજા ઘણા કારણ મળે કે શા માટે આપણે સુવાર્તા પ્રગટ કરતા નથી. અને એનો જવાબ જે પ્રભુએ મને આપ્યો તે કહે છે કે નો પાવર, દેર ઇઝ નો પાવર ઇન અવર લાઈવ્સ. પ્રભુનું જે સામર્થ્ય મારા જીવનમાં અને તમારા જીવનમાં હોવું જોઈએ એ નથી. અને હું મારી જાતને પહેલાં મૂકું છું કે પ્રભુનું જે સામર્થ્ય મારા જીવનમાં હોવું જોઈએ એ હું અનુભવતો નથી ઘણીવાર. અને એ બાબત સંબંધી આજે થોડો વિચાર કરવા માગે છે કે સામર્થ્યવાન જીવન એટલે શું, વોટ ઇઝ પાવરફુલ લાઈફ, સામર્થ્યવાન જીવન કેવી રીતે મળી શકે, શા માટે સામર્થ્યવાન જીવનની જરૂર છે. અને એ વિષય પર થોડો આજે સમય આપણે વિચાર કરવા માગીએ છીએ. અને સામર્થ્યવાન જીવન એટલે પવિત્ર આત્માથી ભરપૂર એવું જીવન. સામર્થ્યવાન જીવન જીવવું એટલે પવિત્ર આત્માથી મારું જીવન ભરપૂર થાય, એના માટે જાણે હું પ્રભુની પાસે થોભું છું અથવા એના માટે હું અપેક્ષા રાખું છું. પવિત્ર આત્માનું ભરપૂરીપણું, ફિલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ, આધીનતાવાળું જીવન. જ્યારે આજ્ઞા પાલનની વાત આવે છે ત્યારે આપણને થોડો કચવાટ થાય છે, પણ દાઉદ રાજા કહે છે કે તારી આજ્ઞાઓ પાળવાથી મને આનંદ થાય છે, તારી આજ્ઞાઓ એ મને જાણે ગમે છે, એ પાળીને મારા હૃદયમાં પુષ્કળ આનંદ થાય છે. જ્હોન વિલ્બર ચેપમેન એ જ્યારે લંડનમાં ગયા અને ત્યાં લંડનની અંદર સાલ્વેસાના આર્મીના સ્થાપક ડૉક્ટર જનરલ વિલિયમ બુથ એમની સાથે એમની મુલાકાત થઈ. બરાબર એમણે તેમનો સંદેશો સાંભળ્યો અને હી વોઝ ઇમ્પ્રેસ્ડ. અને ભક્તિસભા પૂરી થઈ ત્યારે એમણે આ અમેરિકન ઇવેન્જલિસ્ટે જનરલ બુથને પ્રશ્ન પૂછ્યો કે આ તમારી જે સેવાઓ છે એ સેવાનું રહસ્ય શું છે, કેવી રીતે તમને સફળતા મળી? અને ડૉક્ટર વિલિયમ બુથે ઘણી બધી બાબતો કહી, કેટલીક બાબતો તમારે ઘણો મૂકવા માગું છું. એમણે કહ્યું કે જ્યારે હું આ સેવામાં જોડાયો ત્યારે જાણે કે મેં પ્રભુની સેવા જાણે કે આંસુથી એની શરૂઆત કરી. આઈ વિલ ટેલ યુ ધ સિક્રેટ. શું સિક્રેટ? એમણે કહ્યું કે ગાડ હેઝ હેડ ઓલ ધેર વોઝ ઓફ મી. જે કંઈ હું છું એ બધું જાણે કે ઈશ્વરને મેં સોંપેલું છે. એટલે એમનો જે કહેવાનો ભાવાર્થ હતો કે મારું જીવન એ સંપૂર્ણપણે મેં પ્રભુને સોંપ્યું છે. અને એ પ્રશ્ન આપણા બધાનો છે કે આપણે કહીએ છીએ કે હું ખ્રિસ્તી છું, મેં આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું. પણ જે પ્રશ્ન છે કે શું ખરેખર મારું સર્વસ્વ, મારું આખું જીવન એ પ્રભુ ઈસુના હાથમાં છે? ઈશ્વરે શું એનો કબજો લીધેલો છે? અને જે વ્યક્તિ સામર્થ્યવાન છે એ કહે છે કે પ્રભુને પ્રસન્ન કાર્યો કરે છે. કઈ રીતે પ્રભુને પ્રસન્ન કરવા, કઈ રીતે પ્રભુને ખુશ કરવા એ એના જીવનનો એઇમ છે. એના જીવનનો જે ધ્યેય છે તે એ છે કે મારે કઈ રીતે પ્રભુને પ્રસન્ન કરવા, નહીં કે મારી જાતને પ્રસન્ન કરવી અથવા મારી જાતને ખુશ કરવી. અને કે જે વ્યક્તિના જીવનમાં ઈશ્વરનો આત્મા વસે છે, કાયમનો માટે પ્રભુનો આત્મા તેમના જીવનમાં વસે છે, અને કે ઈશ્વરની સાથે એનો ગાઢ સંબંધ છે. અને એ પ્રશ્ન કદાચ આપણી સમક્ષ આવીને ઊભો રહ્યો છે કે શું ઈશ્વરની સાથે મારો ગાઢ સંબંધ છે? ડુ આઈ હેવ એન ઇન્ટિમેટ રિલેશનશીપ વિથ જીસસ ક્રાઇસ્ટ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે શું મારો ગાઢ અને તાજો સંબંધ છે? ઈશ્વરની સાથે ભાગીદારી પણ છે, ઈશ્વરની સ્વભાવના ભાગીદાર આપણે થયા છે. પ્રભુ કહે છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. ગાડ ઇઝ અ હોલી ગાડ, અને એ જે હોલી છે એવા હોલી મારે ને તમારે થવાની જરૂર છે. એ પ્રભુ ચાહે છે. પ્રભુની સ્તુતિ થાઓ. અને આ સામર્થ્યવાન જે જીવન છે અને એનાથી જો વિરુદ્ધની બાબત આપણે જોઈએ કે સામર્થ્ય રહિત જીવન કેવું હોય, તો પહેલાં પહેલી બાબત કે સામર્થ્ય રહિત જીવન એ હારેલું જીવન છે. એનામાં જાણે કે કોઈ વિજયને કોઈ સ્થાન જ નથી. જ્યારે જ્યારે પરીક્ષણ આવે ત્યારે હું હારી જાઉં છું, નાઝી પાસ થઈ જાઉં. ડિસાઇપલશીપ જર્નલના રીડર્સ એમણે કેટલીક બાબતો નોંધી અને એમની 6-7 બાબતો આ પ્રમાણે નોંધી કે જ્યારે મારા પર પરીક્ષણ આવે છે ત્યારે જે મટીરિયલિઝમનું પરીક્ષણ આવે છે એ મોટા મોટું પરીક્ષણ છે. ભૌતિકવાદ, ડોલરનું પરીક્ષણ કે પૈસા કઈ રીતે કમાવા, પૈસા એ મારું જીવન જાણે બની જાય છે અને એના પર હું જય પામી શકતો નથી. ઘણીવાર અભિમાન એનું મારા જીવનમાં મોટા મોટું પરીક્ષણ આવે છે. ઘણી વખતે સ્વાર્થનું પરીક્ષણ મારા જીવનમાં આવે છે. ઘણી વખતે આળસનું પરિણામ, આળસનું પરીક્ષણ મારા પર આવે છે અને હું જય પામી શકતો નથી. ઘણીવાર ગુસ્સો અથવા બિટરનેસ અથવા એની સાથે બીજી જે બાબત એ લોકોએ લખી તે કે વ્યભિચારનું પરીક્ષણ અથવા જેને આપણે સેક્સ્યુઅલ લસ્ટ કહીએ છીએ એનું પરીક્ષણ એ લોકો પર આવે છે અને કહે છે કે એના પર જય પામી શકતા નથી. એનવી, ખાવદ્રપણું, અને છેલ્લું લાઈંગ, જૂઠું બોલવું. જૂઠું બોલવું એ જાણે કે મારા ને તમારા માટે એક રમત બની જાય છે. આપણે બહુ સ્વાભાવિક રીતે જૂઠું બોલી દઈએ છીએ અથવા જૂઠું બોલવામાં આપણને કંઈ વાંધો આવતો નથી, અથવા કે જૂઠું બોલવું ઇઝ ઓલ રાઈટ. બધા જૂઠું બોલે છે, આદમે પાપ કર્યું, મેં પણ પાપ કર્યું, અને એમ કરીને આપણે જાણે કે પાપ કરી બેસીએ છીએ. પણ પાપની સાથે ઘણીવાર આપણે રમત કરીએ છીએ. હારેલું જીવન તો જીવીએ છીએ, એની સાથે સાથે પાપની સાથે આપણે રમત કરીએ. મારે કાકા રેવરન્ડ બીબી ક્રિશ્ચન, એ જ્યારે મેમદાવાદમાં હતા ત્યારે એમણે કહે છે કે એક સુંદર કણો હતો, એ જોયો, કહે છે કેટલો સુંદર છે, અને પોતાના હાથમાં લઈને એને રમાડવા લાગે. ને જે મિશનરી હતા રેવરન્ડ પોલ હેગન, એમણે જ્યારે જોયું અને એમણે જોયું કે બીબીસી થ્રો અવે, ફેંકી દે એને, અને એમને નવા લાગ્યું કે શું કહે છે કે આ તો કે બહુ ઝેરી કણો છે, કહે છે, અને જો એ તને કરડશે તો તત્કાળ એક જ મિનિટમાં મરણ પામીશ. એટલે પાપની સાથે રમત કરવી એ કેટલી બધી કઠણ વસ્તુ છે એ આપણે જોઈએ છીએ. ત્રીજી બાબત કે ઢોંગી જીવન, સામર્થ્ય રહિત જે જીવન છે ઢોંગી જીવન છે, અને આપણે દૂધમાં અને દહીંમાં પગ રાખવા માગીએ છીએ. જ્યારે ચર્ચમાં આવે ત્યારે દૂધ જેવા બની જઈએ છીએ, અને બહાર નીકળીએ ત્યારે આપણે ભૂત જેવા બની જઈએ છીએ. એ શું સાચું છે? એનો જવાબ આપણે પોતે આપી શકીએ છીએ. એક જ કે નાના દીકરાને એના પિતાજીએ નાનું વેગન લાવીને આપ્યું હતું, અને દીકરો બહુ ખુશ થઈ ગયો, એ વેગનથી એને રમવાની ઈચ્છા થઈ, એટલે સવારમાં એ વેગન લઈને બહાર નીકળ્યો, અને પિતાએ કહ્યું કે વેટ વેટ વેટ, કે છે તું બહાર જઈશ નહીં, અને કે જાય બહાર તો કે પાછળ આપણા વાડામાં જજે. એટલે એને નવાય લાગે કે વેગન લઈને હું પાછલા બેકડોરમાં શા માટે જઉં, કહે છે કે ટુડે ઇઝ અ સન્ડે, ધીસ ઇઝ અ સન્ડે એન્ડ યુ કેનોટ પ્લે ઇન ધ ફ્રન્ટ યાર્ડ. અને આ છોકરો જ્યારે ગયો ત્યાં, અને પછી એણે કહ્યું કે ઇઝન્ટ ઇટ સન્ડે ઇન ધ બેકયાર્ડ ટુ, સન્ડે એ શું બેકયાર્ડમાં પણ નથી? હા, ત્યાં પણ છે જાણે કે સન્ડે. અને એક પ્રભુના સેવક એ પ્રમાણે કહું કે વી આર એક્ટિંગ સેવ્ડ, પણ કહે છે કે આપણે જાણે કે એ પ્રમાણે જીવતા નથી. કેવી રીતે બની શકે? કહે છે કે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત બની સોસાયટીની અંદર, કહે છે કે ઘણા બધા લોકો કહે છે કે તારણ પામવાના માટે બહુ ઉત્સુક હોય છે, તારણ પામવાના માટે પોતાનો હાથ ઊંચો કરવા માટે તત્પર હોય છે, તારણ પામવાના માટે મિટિંગમાં આગળ જવા માટે તૈયાર હોય છે. અને આ દિવસોમાં એવું બની રહ્યું છે કે મોટી મોટી મિટિંગો ભરાય છે અને એમાં હાથ ઊંચો કરવામાં આવે છે, કાર્ડ ભરી આપવામાં આવે છે, અને એ સારું છે. પણ કહે છે કે પછી જે ખ્રિસ્તી જીવન જીવવું જોઈએ એમાં જાણે કે ઝીરો હોય છે, એમાં તદ્દન નિષ્ફળતા મળે છે. રિસન્ટ સ્ટડી શો દેટ ચર્ચ અટેન્ડન્સ ઓન એની ગીવન સન્ડે મોર્નિંગ અક્રોસ ધીસ ગ્રેટ લેન્ડ હેઝ હાઈ ટાઈમ, કહે છે બહુ જ કક્ષામાં જાણે કે ચર્ચ અટેન્ડન્સનું પરિણામ વધી ગયું છે. અને કહે છે કે પ્રશ્ન એ થયો કે શા માટે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? અને પછી એક શિક્ષકે જવાબ આપ્યો કે મોર પીપલ ટુડે વોન્ટ ટુ ગેટ સેવ્ડ ધેન વોન્ટ ટુ ગેટ એક્ટિવ. સેવ થવા માટે જાણે કે આપણે તૈયાર હોય છે કે ક્યારે મારું તારણ થઈ જાય, મારા પાપોની માફી મળી જાય, હું પ્રભુ યેસુ ખ્રિસ્તનો સ્વીકાર લઉં. પણ પછી એ જીવન જીવવું જોઈએ, એ જીવન જીવવાના માટે આપણે નિષ્ફળ જઈએ છીએ, આપણી પાસે એને માટે ટાઈમ હોતો નથી. સ્ટ્રેન્જ પીપલ, એક પ્રભુના સેવકે લખ્યું કે પીપલ હુ ટોક અબાઉટ પ્રેયર ધે હાર્ડલી પ્રે. મોટી મોટી વાતો આપણે પ્રાર્થના સંબંધી કરીએ, પણ પ્રાર્થના મિટિંગમાં ભાગ્યે જ આપણે હાજરી આપીએ. પીપલ હુ સે ટાઈધિંગ ઇઝ રાઇટ બટ નેવર ટાઈધ, એ સાચું છે, તદ્દન સાચું છે. પીપલ હુ વોન્ટ ટુ બિલોંગ ટુ ધ ચર્ચ બટ દે હાર્ડલી અટેન્ડ ધ ચર્ચ, અને પીપલ હુ સે બાઇબલ ઇઝ ગાડ્સ વર્ડ. ગીત પણ આપણે ગાઈએ કે આ પ્રભુ તારું વચન છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, પણ એ ક્યારે આપણે શાંતિથી બેસીને પ્રભુના વચનો વાંચ્યા અને એના પર મનન કર્યું? એ મોટો પ્રશ્ન છે. પાપને છુપાવવું, પાપને સંતાડવું, ગણનાનું પુસ્તક તમને 32મો અધ્યાય 32મી કલમ તમે વાંચો તો કહે છે કે પાપ, તમારું પાપ તમને નિશ્ચય પકડી પાડશે. હિબ્રીઓનો પત્ર 12મો અધ્યાય કહે છે કે હરેક વળગી રહેનાર પાપને તમે ફેંકી દો. શું તમારા અને મારા જીવનમાં કોઈ પાપ વળગી રહ્યું છે કે જેને આપણે છોડી શકતા નથી? કોઈક એવી નાની બાબત હોય કે મોટી બાબત હોય કે જે આપણા જીવનમાં ઘર કરી ગઈ હોય અને એના લીધે જાણે કે આપણે પાપથી છૂટી શકતા નથી. સંપૂર્ણ જીવનને સોંપણી કરવી એ મારાને તમારા જીવનમાં બન્યું છે કે ખરેખર મેં મારું સર્વસ્વ પ્રભુને સોંપી દીધું કે કોઈ બાબત આપણે સંતાડે રાખી હોય, કોઈ બાબત કે પ્રભુ આ મારા હૃદયનો ઓળો હું તમને નહીં આપી શકું, કારણ કે એ મારો છે. જે જે શાસ્ત્રભાગ વાંચ્યો એમાં જો તમે પહેલી કલમ તમે જુઓ તો કહે કે ખ્રિસ્ત ઈસુમાં કોઈ દંડાજ્ઞા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોઈ શિક્ષા નથી. ઈશ્વર પવિત્ર છે અને પાપને સાંકી શકતા નથી આપણે જાણીએ છીએ, અને જે સામર્થ્યની વ્યક્તિ છે એ પાપથી મુક્ત થયેલી છે. શિક્ષા, સામર્થ્ય અને સમીપતા, ત્રણ જે શબ્દો છે બહુ અગત્યના શબ્દો છે. શિક્ષા એટલે પેનલ્ટી, સામર્થ્ય એટલે પાવર, અને સમીપતા અથવા સમીક્ષતા એટલે પ્રભુની પાસે હાજરી. અને શું મારા જીવનમાં જે ભૂતકાળમાં જે શિક્ષા છે એનાથી મને છુટકારો મળ્યો છે, હા કદાચ મળ્યો હોય, પણ જે પાપનું જે હાલ સામર્થ્ય છે એમાંથી શું મને છુટકારો મળ્યો છે? પાપનું સામર્થ્ય એમાંથી છુટકારો ક્યારે આપણને મળી શકે, કેવી રીતે મળી શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કહે છે કે આધીનતામાં છે, અને આધીનતામાં હું છું. એટલું જ નહીં પરંતુ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સોંપાઈએ છીએ ત્યારે કહે છે કે મારા મનનું બદલાણ થયું છે. તમારા અને મારા મનનું શું બદલાણ થયું છે? અંધકારમાંથી પ્રકાશમાં આપણે આવ્યા છે. અંધકારમાંથી પ્રકાશમાં કેવી રીતે તમે આવ્યા છો? એ શું એ દિવસ તમને યાદ છે? પાપનો પસ્તાવો તમે શું કર્યો છે? ઘણી વખતે જે સ્ટેટના ગવર્નરો છે એમને કેદખાનાની અંદર આમંત્રણ આપવામાં આવે છે કે એ આવીને કેદીઓને કંઈક વાત કહે, અને ટેક્સાસના ગવર્નર નેફ એમને આમંત્રણ આપવામાં આવ્યું, અને એ ગયા અને જઈને તેમણે બધા કેદીઓની સાથે વાતચીત કરીને પછી કહ્યું કે હું થોડો સમય રોકાવા માગું છું, અને જો તમારે વ્યક્તિગત રીતે આવીને મારી સાથે વાત કરવી હોય તો આઈ વિલ ટોક ટુ યુ, હું તમારી સાથે વાત કરીશ. અને પછી બધા કેદીઓ જે કન્વિક્ટ હતા એ જાય છે અને એમની સાથે થોડી વાર વાત કરે છે, અને દરેક કેદીએ કઈ રીતે પોતે નિર્દોષ હતા એનું જાણે કે વાત કરી કે મેં તો આ ગુનો કર્યો જ નથી અને મેં આ પાપ કર્યું જ નથી અને હું તદ્દન જાણે કે નિર્દોષ છું, એમ બધાએ પોતપોતાની વાત કરી. પણ એક કેદી હતો એમની પાસે જાય છે ને કે સાહેબ હું તમારો વધારે ટાઈમ લઈશ નહીં, પણ કહે છે કે મેં જે કર્યું છે તે દંડ સાચું છે, મેં જે ગુનો કર્યો છે તે દંડ સાચો છે, અને એના માટેની જે શિક્ષા હું ભોગવી રહ્યો છું તે પણ તદ્દન સાચી છે. એમણે એ પ્રમાણે કહું ને પછી કહું કે આટલા બધા વર્ષો છું હું આ કેદમાં છું, પણ હવે જો મને કેદમાંથી મુક્ત કરવામાં આવે તો હું જઈને કહે છે કે પ્રભુના માટે જીવન જીવી શકું. એટલું નહીં પરંતુ કહે છે કે હું તમારો ઋણી થઈશ. અને આ જે ગવર્નર જેફ હતા એમણે કહું કે હું તને મુક્તિ આપું છું, કારણ કે એણે ખરેખર પોતાના જીવનમાં પોતાના પાપનો પસ્તાવો કર્યો હતો. એવો પસ્તાવો શું આપણે કર્યો છે? આપણે કબૂલ કર્યું છે કે હા પ્રભુ હું પાપી છું, પ્રભુ પર શું વિશ્વાસ કર્યો છે, પ્રભુ ઈસુના રાજ્યમાં તમે આવેલા છો, અંધકારમાંથી પ્રકાશમાં તમે આવેલા છો, સામર્થ્યવાન જીવન કેવી રીતે મળે? ત્રીજી, ચોથી અને પાંચમી કલમ જો તમે વાંચો તો કહે છે ત્યાં કોઈ જ આશા નથી. સામર્થ્યવાન જીવન જીવવા માટે કોઈ જ આશા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર વધસ્તંભ પર રક્ત વહેવડાવવા મોકલવામાં આવ્યા. અને એ આપણે જાણે છે હેબ્રીનો પત્ર તેનો 7મો અધ્યાય 25મી કલમ અને 10મો અધ્યાય 19મી કલમ તો કહે છે રક્ત વહેવડાવ્યા વિના પાપની માફી મળતી નથી. અને એ રક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેવડાવ્યું છે, એ રક્ત મારા ને તમારા સ્વામીએ વહેવડાવ્યું છે, અને એ રક્તના લીધે આપણે પ્રભુની સાથે સીધા સંબંધમાં આવીએ છીએ, એમની સાથે પ્રેમથી જોડાઈએ છીએ, એમની સાથે સંગતમાં જોડાઈએ છીએ. વી આર યુનાઇટેડ વિથ જીસસ ક્રાઇસ્ટ. કહે છે કે એ વ્યક્તિ દેહમાં ચાલતો નથી પણ આત્મામાં ચાલે છે. આપણે કે ક્યાં ચાલીએ, દેહમાં ચાલીએ છીએ કે આત્મામાં ચાલીએ છીએ? કહે છે કે આ બંને બાબતો પરસ્પર વિરુદ્ધ છે. દેહ એ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા એ દેહની વિરુદ્ધ ઈચ્છા કરે છે. પણ કહે છે કે જે વ્યક્તિ સામર્થ્યવાન છે એ કહે છે કે પવિત્ર આત્માની અધીનતામાં ચાલે છે. શું તમે પવિત્ર આત્માની અધીનતામાં ચાલો છો? મુક્તિ ફોજમાં જેને અગ્નિનું બાપ્તિસ્મા કહેવામાં આવે છે એ બાપ્તિસ્મા શું તમે પામ્યા છો? અલાયન્સમાં જેને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા કહેવામાં આવે છે એ બાપ્તિસ્મા શું તમે પામ્યા છો? સામર્થ્યવાન જીવન કેવી રીતે પ્રાપ્ત થાય છે? અને કહે છે એ નિયમથી બની શકે નહીં. ઘણી વાર એવું શિક્ષણ આપવામાં આવે છે કે નિયમથી કેટલાક માણસો તારણ પામ્યા, પણ એ ખોટું છે. નિયમથી કોઈ માણસ કદી તારણ પામી શકતું નથી. નિયમ એ કહે છે કે નિર્બળ હતો અને નિયમ પાપ પર જીત પામવા શક્તિમાન ન હતો અને એટલા માટે પ્રભુ યેસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યો. પ્રભુએ કે ખ્રિસ્તને પાપી દેહની સમાનતામાં વધસ્તંભ પર રક્ત વહેવડાવવા માટે મોકલ્યા. ઈશ્વરે બધું જ કર્યું, કાર્યોથી નહીં. ખ્રિસ્તો પ્રાપ પાપ રહિત હતા. એમના શરીરમાં તેમણે પાપની શિક્ષા કરી. યિર્મિયાનું પુસ્તક તેને 31મો અધ્યાય અને 33 અને 34 કલમ તમે વાંચો તો એ ભવિષ્ય વચન પ્રભુ યેસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયું. કેટલી અદ્ભુત બાબત છે. દેહને લીધે નિયમ નિર્બળ હતો, આધીન થવું એ તદ્દન અશક્ય હતું. પ્રભુ ઈસુના શરીરમાં પાપને દંડાજ્ઞા ફરમાવવામાં આવી અને એ દંડાજ્ઞા લીધે જાણે કે મને અને તમને છુટકારો, પાપથી છુટકારો મળ્યો છે. અને એના માટે જે બાબત તમને કહેવા માગું છું તે કે ઈશ્વરે બધું જ કર્યું છે, કાર્યોથી નહીં કે મારા કામથી નહીં કે કર્મોથી નહીં, પણ ઈશ્વરે મારાને તમારા માટે સર્વસ્વ કર્યું છે. જે કંઈ પાપથી મુક્ત થવાના માટે કરવાની જરૂર હતી એ બધું જ પ્રભુ યેસુ ખ્રિસ્તમાં કરવામાં આવ્યું. એમના શરીરમાં કહે છે કે પાપને શિક્ષા કરી, એમના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી. અને કહે છે આ કાર્ય શા માટે અશક્ય હતું? કારણ કે દેહના લીધે નિયમ નિર્બળ હતો, આધીન થવું અશક્ય હતું. પણ કહે છે કે પ્રભુના શરીરમાં પાપને દંડાજ્ઞા ફરમાવી નિયમની માગણી પૂર્ણ કરવામાં આવી. કહે છે કે ટેક્સાસની અંદર એક કુટુંબ હતું. એ કહે છે કે જમીન શોધવાના માટે પોતાની ગાડી લઈ અને બહાર નીકળી હતી. ગાડી એટલે કાર નહીં, પણ બળદનું, બળદથી ચાલતી હોય એવું ગાડું જેને આપણે કહીએ, એ ગાડું લઈને નીકળે છે. અને જ્યારે બહુ દૂર નીકળી જાય છે કે કોઈ સારી જમીન એમને મળે અને અચાનક જ એ લોકો નજર કરે છે તો એમને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાય છે. એટલે માણસ વિચાર કરે કે આ તો કંઈક જગ્યાએ આગ લાગી હોય એવું લાગે છે. હવે હમણાં જ નદી પસાર કરી અને નદીમાં ફરીથી જઈ શકાય એવી શક્યતા હતી નહીં, કારણ કે આગ બહુ ઝડપથી પ્રસરી રહી હતી. અને કહે છે કે થોડી જ વારમાં કહે છે કે આપણે બધા જ બળીને ભસ્મ થઈ જઈશું. પણ કહે છે કે એક માણસ એમાં બહુ વાઇઝ હતો. એણે કહ્યું કે આપણી પાછળ કહે છે કે તમે આ ઘાસ છે, ઘાસને આગ લગાડો. અને એ લોકોએ એ ઘાસને આગ લગાડી અને બધું ઘાસ બળી ગયું. અને પછી એ બળેલા ઘાસમાં જઈને લોકો ઊભા રહ્યા. અને પછી એ જ્યારે ત્યાંથી આગની આવી ત્યારે કહે છે કે એ લોકોને જરા પણ હાનિ થઈ નહીં. અને પ્રભુ યેસુ ખ્રિસ્તમાં ઈશ્વરે મારાને તમારા માટે એ જ કર્યું છે કે એ જ્યારે એ જગ્યાએ આપણે ઊભા રહીએ છીએ ત્યારે ઈશ્વરનો જે કોપ, જે આગરૂપી કોપ છે એનાથી કે આપણે બચી જઈ શકીએ. કેટલી બધી અદ્ભુત બાબત છે, કેટલી બધી મહાન બાબત છે. અને એ સામર્થ્યવાન જીવવાના માટે, જીવન જીવવાના માટે શું તમારી તૈયારી છે? તમે ઈચ્છા રાખો છો? હું થોડીક મિનિટો તમારી સાથે આજે વાત કરવા માગું છું કે આપણે આંખો બંધ કરીશું અને પ્રભુની સમક્ષ આપણે નમ્ર થઈએ અને આપણા જીવનો તપાસીએ. થોડીક મિનિટો વધારે સમય લઈશ નહીં, પણ એ આગથી તમે શું બચી ગયા છો? થોડીક મિનિટો તમે શાંત રહેશો, તમારી આંખો બંધ કરશો અને તમારા જીવનો તમે તપાસશો એવી વિનંતી કરું છું. શું તમે સામર્થ્યવાન જીવન શું છે જાણો છો? પ્રભુને પસંદ પડે એવા કાર્ય તમે કરો છો? ઈશ્વરનો આત્મા શું તમારા જીવનમાં વસે છે? ઈશ્વર સાથે તમારો ગાઢ સંબંધ છે? ઈશ્વરની સાથે તમારું ભાગીદારપણું છે? ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થયા છો કે પછી તમે સામર્થ્ય રહિત જીવન જીવો છો, પાપની સાથે રમત કરો છો, વળગી રહેનાર પાપ તમારા જીવનમાં છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કહે છે કે કોઈ શિક્ષા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આધીનતા છે, એ આધીનતામાં શું તમે આવ્યા છો? તમારા મનનું શું બદલાણ થયું છે? અંધકારમાંથી પ્રકાશમાં શું તમે આવ્યા છો? શું તમે તમારા પાપનો પસ્તાવો કર્યો છે? અને હું માનું છું કે તમારા મને ઘણા કદાચ કહેશે કે અમે અમારા પાપનો પસ્તાવો કર્યો છે. તો શું તમે પ્રભુના પવિત્ર આત્માથી ભરપૂર છો? સામર્થ્યવાન જીવન તમે જીવો છો? અગ્નિનું બાપ્તિસ્મા તમે અનુભવ્યું છે? પ્રભુ પર વિશ્વાસ કર્યો છે? ઈસુના રાજ્યમાં તમે આવ્યા છો? જો તમે સામર્થ્યવાન જીવન જીવવા ઈચ્છા રાખો છો તો તમે તમારો જમણો હાથ ઊંચો કરીને પ્રભુને કહેશો કે હા પ્રભુ, હું સામર્થ્યવાન જીવન જીવવા માગું છું. ડુ યુ વોન્ટ ટુ લીવ એ પાવરફુલ લાઈફ? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સામર્થ્ય મળે છે એ સામર્થ્ય જીવન જીવવા તમે માગો છો? પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, જે હાથો પ્રભુ ઊંચા થયા, જેમણે પોતાના હૃદયમાં પ્રભુ નિર્ણય લીધો છે, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, મારી પ્રાર્થના છે, દયા કરો, કૃપા કરો કે અમને તમારા સામર્થ્યવાન જીવનથી ભરપૂર કરો, તમારા પવિત્ર આત્માથી તમે અમને ભરપૂર કરો. અને પવિત્ર આત્માના ભરપૂરીપણામાં પ્રભુ, જે કિંમત ચૂકવવાની છે કિંમત ચૂકવવા માટે તમે અમારી સહાય અને મદદ કરો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. જે રીતે શિષ્યોએ પ્રભુ તમારી સમક્ષ વાટ જોઈ, એ વાટ જોવા માટે પ્રભુ તમે અમારી સહાય કરો અને મદદ કરો. અમારી પ્રાર્થના મિટિંગ પ્રભુ તમારા બાળકોથી ભરપૂર થાય એ માટે તમે સહાય કરો. પ્રાર્થના મિટિંગમાં પ્રભુ અમે આવી શકીએ અને ત્યાં પ્રાર્થના કરી શકીએ એવી કૃપા અમને આપો. પ્રભુ ઈસુના પ્રેમી નામમાં માગીએ છીએ, આમેન. આપણે ઊભા થઈશું અને પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે કરીશું. ઓ આકાશ મનાવ અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ તો અમને આપ, જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તું અમારું ઋણ અમને માફ કર, અમને પરીક્ષામાં ન લાવ પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન.